આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલી સરકારના વડા બન્યા. અનેક નેતાઓએ અભિનંદન પાઠવ્યા. પશ્ચિમ એશિયામાં બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રીએ એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. આસામ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા આવતીકાલે પૂર્ણ થશે. વૈશ્વિક આતંકવાદ સૂચકાંકમાં પાકિસ્તાન પહેલીવાર ટોચના સ્થાને. આતંકવાદ સંબંધિત મૃત્યુમાં ગયા વર્ષે 6% વધારો. અને સ્કવોશમાં ભારતનો ઇન્ડિયન ઓપન 2026 પુરૂષ સિંગલ્સમાં ફાઇનલમાં પ્રવેશ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલી સરકારના વડા બન્યા છે. શ્રી મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી તરીકે 8931 દિવસનો સંયુક્ત કાર્યકાળ પૂર્ણ કર્યો છે. અમારા સંવાદદાતા જણાવે છે કે શ્રી મોદી ઘણા અન્ય વિક્રમો પણ ધરાવે છે.
શ્રી મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સૌથી લાંબા સમય સુધી કાર્યકાળ અને પ્રધાનમંત્રી બનતા પહેલા મુખ્યમંત્રી તરીકે સૌથી લાંબા સમય સુધી કાર્યકાળનો વિક્રમ ધરાવે છે. શ્રી મોદી સ્વતંત્રતા પછી જન્મેલા પ્રથમ પ્રધાનમંત્રી છે. તેમણે સતત 3 લોકસભા ચૂંટણી જીતી છે. તેઓ 2001માં પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા અને 13 વર્ષ સેવા આપ્યા પછી 2014માં દેશના 14મા પ્રધાનમંત્રી બન્યા હતા. શ્રી મોદી સતત 3 વખત સેવા આપનારા પ્રથમ બિન કોંગ્રેસી પ્રધાનમંત્રી પણ છે. પ્રધાનમંત્રી મોદીના યુટ્યુબ ચેનલ પર 30 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જે તેમને સૌથી વધુ ફોલો કરાયેલા રાજકીય વ્યક્તિઓમાંના એક બનાવે છે. આ વર્ષના ફેબ્રુઆરીમાં સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર શ્રી મોદીના ફોલોઅર્સ 10 કરોડને વટાવી ગયા છે, જે વિશ્વના કોઈપણ સેવા આપતા રાજકારણી કરતા વધુ છે. અજય ઇન્દ્રેકર, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ભાજપ પ્રમુખ નીતિન નવીન, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ અને કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ ભારતમાં સૌથી લાંબા સમય સુધી સરકારના વડા તરીકે સેવા આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં ગૃહમંત્રીએ કહ્યું કે શ્રી મોદીનો લાંબો કાર્યકાળ રાષ્ટ્ર પ્રથમ શાસન કાર્યમાં પ્રામાણિકતા અને દરેક નાગરિક માટે અથાક સેવા પ્રત્યે ઊંડો સમર્પણ દર્શાવે છે. રાજનાથસિંહે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીનું જીવન ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની અતૂટ પ્રતિબદ્ધતાથી લઈને પ્રધાનમંત્રી તરીકેના તેમના સમર્પિત નેતૃત્વ સુધીની સેવાની સતત સફર રહી છે. પશ્ચિમ એશિયામાં બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પેટ્રોલિયમ, ક્રૂડ ઓઇલ, ગેસ, વીજળી અને ખાતર ક્ષેત્રોની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. નવી દિલ્હીમાં આયોજિત આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ દેશભરમાં અવિરત પુરવઠો, કાર્યક્ષમ વિતરણ સુનિશ્ચિત કરવાનો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મળા સીતારમણ, વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર, કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરી, વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલ, રસાયણ મંત્રી જેપી નડ્ડા, નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુ, ઉર્જામંત્રી મનોહરલાલ અને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ સહિત અનેક અગ્રણી નેતાઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા. સરકારે ખાતરી આપી છે કે દેશભરમાં આવશ્યક ઇંધણની કોઈ અછત નથી. તેલ રિફાઇનરીઓ સંપૂર્ણ ક્ષમતાએ કાર્યરત છે અને પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. દરમિયાન બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં તેર સહિત 547થી વધુ ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે સ્વદેશ પરત મોકલવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે તે ખાડી અને પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને ભારતીય નાગરિકોની સલામતી અને સુખાકારી પર ખાસ ધ્યાન આપી રહ્યું છે. આજે સંયુક્ત આરબ અમીરાતથી લગભગ 90 ઉડાનોનું સંચાલન થવાની ધારણા છે. રશિયા યુક્રેન સંઘર્ષનો અંત લાવવા માટે યુક્રેનિયન અને અમેરિકાના પ્રતિનિધિમંડળો વચ્ચે ગઈકાલે ફ્લોરિડામાં નવી વાટાઘાટો યોજાઈ હતી, જેમાં મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. યુક્રેનની રાષ્ટ્રીય સુરક્ષા અને સંરક્ષણ પરિષદના મંત્રી રૂસ્તમ ઉમેરોવે જણાવ્યું કે ચર્ચાઓ વ્યવહારુ પરિણામો પ્રાપ્ત કરવા માટે સંકલિત અભિગમ અપનાવવા પર કેન્દ્રિત હતી. ઈરાને જણાવ્યું છે કે હોર્મુઝની સામુદ્રદાની ફક્ત ઈરાનના દુશ્મનો માટે જ બંધ છે. લંડનમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠનમાં ઈરાનના પ્રતિનિધિ અલી મોસાવીએ જણાવ્યું કે ખાડી અને હોર્મુઝની સામુદ્રદાનીમાં વર્તમાન પરિસ્થિતિ પ્રાદેશિક સંઘર્ષમાં રહેલી છે. જો ઈરાનની પ્રાદેશિક અખંડિતતા અને અધિકારોનું સન્માન કરવામાં આવે તો હોર્મુઝની સામુદ્રધાની દ્વારા નેવિગેશન શક્ય છે. જાપાનના વિદેશમંત્રી તોશીમિત્સુ મોટેગીએ કહ્યું છે કે જો ઈરાન, અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં યુદ્ધ વિરામ થાય તો જાપાન હોર્મુઝ સ્ટ્રેટમાં લેન્ડમાઇન સાફ કરવા માટે તેના સંરક્ષણ દળોને તૈનાત કરવાનું વિચારી શકે છે. એક ટેલિવિઝન કાર્યક્રમમાં તેમણે કહ્યું કે જાપાનની ડિમાઇનિંગ ટેકનોલોજી વિશ્વની શ્રેષ્ઠ ટેકનોલોજીઓમાંની એક છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે ભારતીય ખેડૂતો બળતણ અને ઉર્જા ઉત્પન્ન કરવામાં સક્ષમ બન્યા છે.
हमें ग्रामीण क्षेत्र में, कृषि क्षेत्र में, ट्राइबल के सेक्टर में जल, जमीन, जंगल और जानवर आधारित अर्थव्यवस्था के आधार पर नए नए टेक्नोलॉजी का उपयोग करना होगा कि हमारे देश में हम 22 लाख करोड़ रुपए खर्चा करके फॉसिल फ्यूल, पेट्रोल, डीजल, गैस को हम आयात करते हैं. अभी हमने कामयाबी हासिल की है कि हमारा किसान केवल अन्नदाता नहीं तो ऊर्जादाता बन सकता है.
નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં બોલતા શ્રી ગડકરીએ જણાવ્યું કે સરકાર ઇન્ડિયન ઓઇલ સાથે મળીને પાણીપતમાં ડાંગરના ભૂસામાંથી 1 લાખ લીટર ઇથેનોલ, 150 ટન બાયો બિટ્યુમેન અને આશરે 78,000 ટન ઉડ્ડયન બળતણનું ઉત્પાદન કરી રહી છે. ઉર્જામંત્રી મનોહરલાલે જણાવ્યું છે કે વીજળી એ મૂળભૂત જરૂરિયાત છે અને સામાન્ય માણસ માટે સસ્તી વીજળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. નવી દિલ્હીમાં આયોજિત ઇન્ડિયા પાવર સમિટ 2026ના સમાપન સત્રને સંબોધતા તેમણે આ માહિતી આપી.
सौभाग्य योजना में हमने गांव में बिजली पहुंचाई, सबके घरों में बिजली पहुंचा दी है. बहुत दूर दराज के जो गांव बॉर्डर पर हैं, वहां तक भी बिजली पहुंचाने का काम हम कर रहे हैं. इक्का दुक्का गांव बचे होंगे दूर पहाड़ों में, जंगलों में, वहां भी वाइब्रेंट विलेज इस नाम से उसकी कल्पना की गई, तो हम उस पर भी आगे बढ़ा रहे हैं.
તેમણે જાહેરાત કરી કે આગામી સમિટ 2028માં ગુજરાતના ગાંધીનગરમાં યોજાશે. આસામ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા આવતીકાલે સાંજે પૂર્ણ થશે. આ બંને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન આગામી મહિનાની 9મી તારીખે એક જ તબક્કામાં થશે. ઉમેદવારીપત્રોની ચકાસણી મંગળવારે થશે. ઉમેદવારો 26 માર્ચ સુધી પોતાના ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકશે. તમિલનાડુ વિધાનસભા માટે મતદાન 23 એપ્રિલે એક જ તબક્કામાં થશે. પશ્ચિમ બંગાળમાં મતદાન 23 અને 29 એપ્રિલે બે તબક્કામાં યોજાશે. ઉપપ્રમુખ સીપી રાધાકૃષ્ણને આજે જણાવ્યું હતું કે ભારતની પરંપરાગત તબીબી પ્રણાલીઓ જેમ કે યોગ અને આયુર્વેદ વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત છે અને તેને વૈકલ્પિક ગણવી જોઈએ નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પરંપરાગત તબીબી પ્રણાલીઓ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. મહારાષ્ટ્રના પુણેમાં ઉરુલી કંચન ખાતે નેચરોપેથી વિલેજ ઇમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટના નેચરોપેથી આશ્રમના 81મા વર્ષગાંઠના સમારોહમાં બોલતા તેમણે આ મુજબ જણાવ્યું હતું. આ પ્રસંગે શ્રી રાધાકૃષ્ણને ડોક્ટર એનજી હેગડે દ્વારા લખાયેલ સિક્રેટ્સ ઓફ હેપીનેસ પુસ્તકનું પણ વિમોચન કર્યું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે જણાવ્યું કે નળના પાણીના જોડાણો 15 કરોડથી વધુ ગ્રામીણ ઘરો સુધી પહોંચ્યા છે, જેને કારણે આરોગ્યમાં સુધારો થયો છે, જીવનની ગુણવત્તામાં સુધારો થયો છે અને મહિલાઓ માટે ગૌરવમાં વધારો થયો છે. વૈશ્વિક આતંકવાદ સૂચકાંકમાં પાકિસ્તાન પહેલીવાર ટોચ પર છે. ગયા વર્ષે પાકિસ્તાનમાં આતંકવાદ સંબંધિત મૃત્યુમાં 6% વધારો થયો હતો. ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા પ્રકાશિત વૈશ્વિક આતંકવાદ સૂચકાંકમાં 2026 અનુસાર પાકિસ્તાનમાં આતંકવાદ સંબંધિત મૃત્યુ 2013 પછીના સૌથી ઊંચા સ્તરે છે. 2025માં પાકિસ્તાનમાં 1,139 આતંકવાદી મૃત્યુ અને 1,045 ઘટનાઓ નોંધાઈ છે. સ્કવોશમાં ભારતે ઇન્ડિયન ઓપન 2026માં પુરૂષ સિંગલ્સનો ખિતાબ સુરક્ષિત કર્યો, કારણ કે અભયસિંહ અને વીર ચોતરાની પોતપોતાના સેમીફાઇનલમાં પ્રભાવશાળી વિજય સાથે ફાઇનલમાં પહોંચ્યા. વીર ચોતરાણીનો આજે મુંબઈમાં ફાઇનલમાં અભયસિંહ સામે મુકાબલો થશે. દરમિયાન અનાહતસિંહ આજે સાંજે મુંબઈમાં ઇન્ડિયન ઓપન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સ ફાઇનલ્સમાં ઇજિપ્તની હેના મુઆઝનો સામનો કરશે. બાંગ્લાદેશના કુમિલામાં આજે રેલવે ક્રોસિંગ પર ટ્રેન અને બસ વચ્ચે ટક્કર થતાં 12 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. પોલીસ, ફાયર બ્રિગેડ, સેના અને રેડક્રોસના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ અને રાહત કાર્યમાં જોડાયા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલી સરકારના વડા બન્યા. પશ્ચિમ એશિયામાં બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રીએ એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. આસામ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા આવતીકાલે પૂર્ણ થશે. વૈશ્વિક આતંકવાદ સૂચકાંકમાં પાકિસ્તાન પહેલીવાર ટોચના સ્થાને અને સ્કવોશમાં ભારતનો ઇન્ડિયન ઓપન 2026 પુરૂષ સિંગલ્સમાં ફાઇનલમાં પ્રવેશ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.